ચાલો મંગલાચરણ કરીશું. બધા સાવધાન.
નમો અરહંતાણમ, નમો શુદ્ધાણમ, નમો આવરિયાણમ, નમો ઉવાજાયાણમ, નમો લોહે સવસાહુમ. મંગલમ ભગવાન વીરે, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંડ કુંડારે, જૈન ધર્મસ્વ મંગલમ.
પ્રવચન સારનું મંગલાચરણ.
સુર અસુર નરપતિ વંદને પ્રવિનષ્ટ ઘાતિ કર્મને, પ્રણમન કરું ધર્મ કરતા તીર્થ શ્રી મહાવીરને, વળી શેષ તીર્થંકર અને સૌ સિદ્ધ શોધાસ્તિત્વને, મુનિ જ્ઞાન દ્રગ ચારિત્ર તપવી વ્યાચરણ સંયુક્તને, સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને, વંદે વળી મનુષ્ય ક્ષેત્રે વર્તતા અરિહંતને, અરિહંતને શ્રી સિદ્ધને નમસ્કરણ કરીએ રીતે, ગણધર અને અધ્યાપકોને, સર્વ સાધુ સમૂહને, તસુ શુદ્ધ દર્શન જ્ઞાન મુખ્ય પવિત્ર આશ્રમ પામને, પ્રાપ્તિ કરું સામને, જેનાથી શિવ પ્રાપ્તિ બને.
પર્વાધિરાજ નંદ, આપણે અષ્ટાનિકા મહાપર્વ આજથી શરૂ થયો છે. આપણે પૂજામાં પણ આવે છે, સર્વ પર્વ મેં બડો અઠાઈ પર્વ હૈ. આ નંદીશ્વર અને પંચમેરુ જ્યાં અકૃત્રિમ જિનાલયો છે, એ અકૃત્રિમ જિનાલયોના દર્શન પૂજન કરવા આ પર્વમાં જે દેવો અને જે જેટલા પણ વિદ્યાધર મનુષ્ય આદિ પણ છે, એ લોકો અકૃત્રિમ જિનાલયોના દર્શન પૂજન કરવા જાય છે. મનુષ્ય ક્યાં સુધી જઈ શકે? અઢી દ્વીપ સુધીના જે પંચમેરુના અથવા તો જે વૃક્ષ આદિના અથવા કુલાચલ પર્વત આદિના એ જેટલા પણ અકૃત્રિમ જિનાલયો છે ત્યાં મનુષ્ય જ જઈ શકે છે. અને દેવો એ મેરુ પર્વત પર, નંદીશ્વર દ્વીપ પર, પછી આગળ રૂચિકગીરી, કુંડલગીરી એ બધા છે ને, ત્યાં પણ એ લોકો દેવો જાય છે. જો એક થોડો વિચાર કરીએ તો જે શાશ્વત પર્વ છે ને, બે પ્રકારના શાશ્વત પર્વ છે. એક તો દસ લક્ષણ પર્વ શાશ્વત છે અને એક અષ્ટાનિકા પર્વ શાશ્વત છે. એના સિવાય જે આઠમ ચૌદસ આપણે કહીએ પણ શાશ્વત છે. તો જે દસ લક્ષણ પર્વ છે એ વધારે વૈરાગ્યનો, જ્ઞાન વૈરાગ્યનો પર્વ છે, અને આ અષ્ટાનિકા પર્વ શેનો પર્વ છે? એ વધારે પૂજા અને ભક્તિનો પર્વ છે. એક કેવું પર્વ છે? પૂજન ભક્તિ આદિનો આ પર્વ છે. તો આ પર્વ દરમિયાન આપણે પણ એ પૂજન ભક્તિમય થઈને, પૂજન ભક્તિ કોની કરવામાં આવે છે મુખ્ય રીતે? આ જે નંદીશ્વર આદિ જે જિનાલયો છે એ શાશ્વત પ્રતિમા કોની છે? જિનેન્દ્ર દેવની છે. જે આપણે કહીએ ને દેવશાસ્ત્ર ગુરુ, તો એમાં જિનેન્દ્ર દેવની પ્રતિમાઓ છે. એટલે ખરેખર આમાં જે આપણે અકૃત્રિમ જિનાલયોની કે જિન બિંબોની પૂજન કરીએ છીએ, એટલે કોની કરીએ છે કે અર્યંત અવસ્થાની આપણે પૂજન કરી રહ્યા છે ખરેખર તો, બરાબર ને? અર્યંત અવસ્થાની પૂજન કરીએ છીએ. તો એ પૂજન અને ભક્તિના માધ્યમથી આપણે પણ એમના સ્વરૂપમય થઈ જઈએ એવી ભાવના આપણે આ અષ્ટાનિકા પર્વમાં ભાવવી જોઈએ. જો આપણી પાસે આઠ દિવસ છે અને આપણે ચાલતો વિષય શ્રી પ્રવચન સારજી પરમાગમ, એમાં અહીંયા જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અધિકાર ચાલુ છે, એટલે એવી ભાવના થઈ કે આ આઠ દિવસમાં આપણે એક ક્રેશ કોર્સ જેવું કરીએ અને જે આપણે આ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં લગભગ કેટલી 92 ગાથા છે એ 92 ગાથાને આપણે 8 દિવસમાં કવર કરીએ. એક 92 ગાથા જેવી ભાવના છે કે 8 દિવસમાં આપણે આટલું કવર કરશું. થોડું માઇન્ડમાં સિલેબસ ચાર્ટ આઉટ કરી રાખ્યો છે કે દરેક દિવસે કેટલું કેટલી ગાથાઓ કે કેટલા અધિકાર કવર કરવા, પછી જેમ બનશે એમ આગળ વિચાર કરશું. જો આપણે શરૂઆત કરીએ એ પહેલા આ પ્રવચન સારજી પરમાગમ એની વિશેષતા શું છે એ થોડું સમજીએ. જે આપણને તો ખ્યાલ જ છે કે આપણા ભરતભૂમિના મહાન સમર્થ આચાર્ય શ્રી કુંકુંડ આચાર્ય ભગવાન એ સદેહે વિદેહે ગયા હતા અને ત્યાં 8 દિવસ રહીને એમણે શ્રી સિમંદર ભગવાન પાસે દિવ્ય ધ્વનિનું રસપાન કર્યું. હવે એવું કહેવાય છે કે ત્યાંથી જયારે પાછા ફર્યા તો સૌથી પહેલા એમણે કયા ગ્રંથની રચના કરી, કે સૌથી પહેલા પ્રવચન સાર ગ્રંથની રચના કરી. આનું નામ પ્રવચન સાર શું કામ આપવામાં આવ્યું, કેમ કે જે દિવ્ય ધ્વનિ, જે જીનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિ છે એના સાર રૂપે આમાં જે વસ્તુ તત્વ જે એમાં સંગ્રહિત કરવામાં આવ્યું તો એ દિવ્ય ધ્વનિનો સાર છે. બોલો, ક્યારે આપણે વિચાર કર્યો છે? આ તો વાત આપણે સાંભળી છે ને કે ભાઈ દિવ્ય ધ્વનિનો સાર છે, પણ દિવ્ય ધ્વનિના સારમાં આપણને અંદર વસ્તુ શું આવી? જેવી રીતના સમય સારજીમાં તો શુદ્ધાત્માને બતાવ્યો, નિયમ સારજીમાં એમાં બી શુદ્ધાત્માને આપણને બતાવ્યો. તમે અષ્ટપાઉડ આદિ જુઓ તો એમાં તો જે મુનિરાજના આચરણોની વાત કરી. એવી રીતના પ્રવચન સારમાં કન્ટેન્ટ શું આવ્યું? વસ્તુનું બંધારણ, એમાં કન્ટેન્ટ આવ્યું. બોલો, દિવ્ય ધ્વનિના સારમાં કન્ટેન્ટ શું આવ્યું? કે વસ્તુનું બંધારણ કઈ રીતે છે. ક્યારેક આપણને વિચાર થાય ને કે આપણે આની 7મી ગાથા પણ જોશું કે આપણને સામ્યની પ્રાપ્તિ થાય. જો કાઢો થોડી 7મી ગાથા. આ તો આ શાસ્ત્રનું મૂળભૂત પ્રયોજન શું છે ને એ આપણે જાણવા માંગીએ છીએ, એટલે થોડુંક એનો બેઝ બનાવીએ. કે આખા જિનાગમનો સાર શું છે? કે જો ચારિત્ર જ ધર્મ છે અને ધર્મ છે તે સામ્ય છે. સામ્ય એટલે કે સંતાભાવ. અને તે સામ્ય કેવું છે? કે જીવના મોહ અને ક્ષોભ વિહીન છે. અને જો હવે 5મી ગાથા કાઢો, છેલ્લી લાઈન શું કીધી? પ્રાપ્તિ કરું હું સામ્યની જેનાથી શિવ પ્રાપ્તિ બને. શિવ એટલે અહીંયા મોક્ષ નહીં, શિવ એટલે સુખ. કે હું શેની પ્રાપ્તિ કરું? કે સામ્ય સંતાભાવની પ્રાપ્તિ કરું. તો અહીંયા આચાર્ય ભગવાને આ ગ્રંથની રચના શેના માટે કરી? કે પોતાના સમતાભાવની પ્રાપ્તિ કરવા માટે એમણે આ ગ્રંથની રચના કરી. તો જે કુંકુંડ આચાર્ય સિમંદર ભગવાનના સમોશરણમાં શેના માટે ગયા હતા? આપણને સહેજ વિચાર આવવો જોઈએ ને. હા, કે પોતાની શંકાનું સમાધાન એ ઠીક છે, બરાબર, એ તો એક નિમિત્ત બન્યું, પણ ખરેખર એમની પાસેથી વસ્તુ તત્વનો સાર સમજીને પોતાના સામ્યની પ્રાપ્તિ કરવા માટે ત્યાં ગયા હતા. અને ત્યાંથી શું લઈને આવ્યા? કે વસ્તુ સ્વરૂપનું જ્ઞાન લઈને આવ્યા કે જેનાથી એમને સામ્ય સમતાભાવની પ્રાપ્તિ થઈ. ખ્યાલ આવે છે ને? એટલે પ્રવચન સારજી પરમાગમમાં એટલે કે દિવ્ય ધ્વનિમાં સંક્ષેપમાં સાર શું આવ્યો? કે વસ્તુ સ્વરૂપ કેવું છે એ આપણે જાણીએ તો આપણને પણ સમતાભાવની પ્રાપ્તિ થાય, એ જાતનું ત્યાં કન્ટેન્ટ આવ્યું. હવે જો ફરીથી આપણે ઉપોદઘાત જરા થોડું જો બધા શાસ્ત્રો સાથે રાખજો આ 8 દિવસ. બધા કાં તો તમારા ડિજિટલ ડિવાઇસમાં કે આ ફિઝિકલ કોપી, અથવા તો આપણે સ્ક્રીન પર બી જેટલું બનશે એટલું, પણ આ શાસ્ત્ર સાથે રાખશો તો જે કુંકુંડ આચાર્ય ક્યાં શું કહી રહ્યા છે એના ઉપર આપણે અહીંયા ફોકસ કરશું. ઉપોદઘાત, ઉપોદઘાત, હા, જો થોડું મારી સાથે રહેજો, કેમ કે કન્ટેન્ટ ઘણું છે અને આપણે થોડા સ્પીડમાં જોશું. આજે આપણે વિચાર છે કે 1 થી 12 ગાથા સુધીનો વિષય આપણે કવર કરીએ, પણ એની પહેલા થોડીક સાધારણ ભૂમિકા બનાવતા શ્રી કુંકુંડ આચાર્ય ભગવાને 84 પાહુડની રચના કરી એવું આપણે કહેવામાં આવે છે. 84 પાહુડ એટલે 84 ગ્રંથોની રચના કરી. એમાં પણ આજે 3 ગ્રંથ છે, સમય સારજી, પ્રવચન સારજી અને પંચાસ્તિકાય. એ 3 ગ્રંથને પ્રાભૃત ત્રય કહેવામાં આવે છે. આપણે આમ તો પંચ પરમાગમ કહીએ ને, અષ્ટપાહુડ અને એમાં જે અષ્ટપાહુડ અને નિયમસાર એ ભણાવીને એમાં પંચ પરમાગમ કહેવામાં આવે છે. પણ એમાં પણ ખાસ જે સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાય એને ત્રણને પ્રાબૃત ત્રય કહેવામાં આવે છે, એને નાટક ત્રય પણ કહેવામાં આવે છે. આ ત્રણની વિશેષતા શું છે કે આ ત્રણેય ઉપર અમૃત ચંદ્રાચાર્યએ ટીકા રચી છે અને ત્રણેય ઉપર જયસેન આચાર્યએ પણ ટીકા રચી છે. હવે અમૃત ચંદ્રાચાર્ય તો આ ત્રણેય ટીકાનું નામ જુદું જુદું આપ્યું. સમય સારજીની ટીકા નામ શું આપ્યું? આત્મખ્યાતિ ટીકા. પ્રવચનસાર ટીકાનું નામ તત્વ પ્રદીપિકા અને પંચાસ્તિકાની ટીકાનું નામ સમય વ્યાખ્યા. સમય વ્યાખ્યા બરાબર. અને જયસેન આચાર્ય ત્રણની ત્રણ ટીકાનું નામ શું આપ્યું? ત્રણેયનું નામ તાત્પર્ય વૃત્તિ. જયસેન આચાર્ય ત્રણેયનું નામ તાત્પર્ય વૃત્તિ આપ્યું. જેવી રીતના આપણે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીનું પણ જોઈએ છે કે શાસ્ત્ર શું નામ કે ગોમટસાર, પણ ગોમટસાર એક શાસ્ત્ર નથી, એમાં તો ઘણા બધા શાસ્ત્રો છે. ગોમટસાર જીવકાંડ, ગોમટસાર કર્મકાંડ આદિ આદિ. ખ્યાલ આવ્યો કે નહીં? હા. એવી રીતના જયસેન આચાર્યના શાસ્ત્રનું નામ કે તાત્પર્ય વૃત્તિ, પણ તાત્પર્ય વૃત્તિ સમયસારની તાત્પર્ય વૃત્તિ કે પ્રવચનસારની એ જરા આપણે સમજવું પડે. ચાલો થોડા આગળ આવીએ. આ જે પ્રવચનસાર જે ગ્રંથ છે એમાં ત્રણ મુખ્ય અધિકાર છે. હવે તો બધાને ખ્યાલ હશે ને, જો આપણે ગુરુદેવશ્રીનું આપણે માર્મિક પ્રવચન સાંભળી રહ્યા છે, એના ઉપરાંત આપણને આદરણીય હેમંતભાઈનો ત્રણ દિવસ લાભ મળ્યો અને એમણે પણ લગભગ આ થોડી સમરી કવર કરી પહેલા જ દિવસે, એટલે જે આવે એમને ખ્યાલ હશે. તો હવે તો કઈ વિશેષ બહુ કહેવા જેવું બચ્યું નથી, પણ તો બી આપણે એક રિવિઝનના ફોર્મમાં ફરીથી રિવાઇઝ કરતા રહીએ તો આપણને ખ્યાલમાં આવે. તો ત્રણ અધિકાર કયા છે? જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અને ચરણાનયોગ સૂચક ચૂલિકા. જો જ્યારે કુમકુંડ આચાર્ય ભગવાન શાસ્ત્રની રચના કરી રહ્યા હતા તો એમણે તો કોઈ અધિકારમાં ડિવિઝન કર્યા નથી. આ અધિકારના ડિવિઝન તો પાછળથી અમૃત ચંદ્રાચાર્ય કર્યા અને જે ટાઇટલ જે નામ આપ્યા ને એ બધા અમૃત ચંદ્રાચાર્ય નામ આપ્યા. તો આ જે ત્રણ નામ છે, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન, ચરણાનયોગ સૂચક ચૂલિકા, આ ત્રણ નામ અમૃત ચંદ્રાચાર્યના છે. હવે આ જ ત્રણને જયસેન આચાર્ય કયા નામ આપે છે? કે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનને નામ આપ્યું સમ્યક જ્ઞાન અધિકાર, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનને નામ આપ્યું સમ્યક દર્શન અધિકાર અને ચરણાનયોગ સૂચક ચૂલિકાને શું નામ આપ્યું? સમ્યક ચારિત્ર અધિકાર. ફરીથી જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનને સમ્યક જ્ઞાન અધિકાર, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનને સમ્યક દર્શન અધિકાર અને ચરણાનયોગ સૂચક ચૂલિકાને સમ્યક ચારિત્ર અધિકાર. એટલે જયસેન આચાર્ય પ્રમાણે આ શાસ્ત્રોમાં શેની વાત કરવામાં આવી છે? રત્નત્રયની વાત કરવામાં આવી છે. હવે જો એનાથી થોડુંક વિશેષ હજી એમાં જ આપણે સમજવાની કોશિશ કરીએ. આપણે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અધિકાર ચાલુ છે તો આખા અધિકારમાં લગભગ સાર શું છે, શેની વાત કરવામાં આવે છે? કે જો શુદ્ધોપયોગની, કેવળ જ્ઞાનની અને એ કેવળ જ્ઞાનથી કેવું સુખ, અતિન્દ્રિય સુખ ઉત્પન્ન થાય છે એની વાત આ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં કરવામાં આવી છે. બરાબર કે નહીં? તો આ કેવળ જ્ઞાન, શુદ્ધોપયોગ આ મુખ્યત્વે કોને હોય છે? કે જિનેન્દ્ર ભગવાનને હોય છે. જિનેન્દ્ર ભગવાનને હોય છે. એટલે પહેલા અધિકારમાં વાત શેની કરવામાં આવી? કે દેવની વાત કરવામાં આવી. બરાબર. હવે બીજો અધિકાર, જે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન છે, એનો સામાન્ય સાર શું છે, એમાં શેની વાત કરવામાં આવી? જે બીજો જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન છે એમાં દ્રવ્ય સામાન્ય અને દ્રવ્ય વિશેષ અધિકાર છે. દ્રવ્ય સામાન્યમાં એક સાધારણ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છ દ્રવ્ય હોય છે એમ ચર્ચા કરી, અને દ્રવ્ય વિશેષ અધિકારમાં કે છ દ્રવ્ય હોય છે, તો જીવ દ્રવ્ય કેવો, પુદ્ગલ દ્રવ્ય કેવો, ધર્મ અધર્મ આકાશકાળ કેવા, એનું આખું વર્ણન કેમાં આવ્યું? કે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં આવ્યું. તો આ દ્રવ્ય સામાન્ય અને દ્રવ્ય વિશેષ એટલે દ્રવ્ય ગુણ પર્યાય અને છ દ્રવ્યની વાત શેમાં આવે છે? જ્ઞેયમાં એટલે કે શાસ્ત્રોમાં આવે છે. એટલે બીજા અધિકારને આપણે શાસ્ત્ર સાથે કમ્પેર કરી શકીએ છીએ. પહેલો અધિકાર શેની સાથે કમ્પેર થાય છે? કે દેવ સાથે કમ્પેર થાય. પહેલા અધિકારમાં દેવોનું વર્ણન છે, બીજા અધિકારમાં શેનું વર્ણન છે? કે શાસ્ત્રનું વર્ણન છે. અને ત્રીજો અધિકાર કોનો છે? કે ચરણાનયોગ સૂચક ચૂલિકા, જે મુનિરાજના આચરણ કેવા હોવા જોઈએ, મુનિરાજની અંતર્બાહ્ય પરિણતિ કેવી હોય છે, તો એ કોની સાથે કમ્પેર થાય? કે ગુરુ સાથે કમ્પેર થાય છે. એટલે ત્રણ અધિકારમાં, જે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં દેવોની વાત, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં શાસ્ત્રની વાત અને ચરણાનયોગ સૂચક ચૂલિકામાં ગુરુની વાત, એમાં દેવ શાસ્ત્ર ગુરુની વાત આ આખા શાસ્ત્રમાં કરવામાં આવી છે. ઘણી વાર આપણે એવું પ્રવચન સારજી વિધાન ને બધું કરીએ ને, તો પ્રવચન સારજી વિધાન એટલે શેની પૂજા છે? કે દેવ શાસ્ત્ર ગુરુની પૂજા છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો હજી થોડુંક આગળ જોઈએ, આ એક સાધારણ ભૂમિકા આપણે આ ગ્રંથની બાંધી. હવે આપણે જરાક ઇન્ડેક્સમાં આવી જઈએ, અનુક્રમણિકા જે છે, તો આપણે આપણું ફોકસ શેના ઉપર રાખશું? આ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન છે જે પહેલો અધિકાર, અથવા સમ્યક જ્ઞાન અધિકાર, અથવા દેવની ચર્ચા ઉપર આપણે આ 8 દિવસમાં ફોકસ રાખશું. એના સિવાય જે આ બીજો અને ત્રીજો અધિકાર છે એની ચર્ચા પછી ક્યારેક એનો સમય આવશે ત્યારે કરશું. ચાલો અનુક્રમણિકામાં જોઈએ. પહેલા જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનની અંદર સૌથી પહેલા તો એક પ્રાથમિક ભૂમિકા છે જે 1 થી લઈને 12 ગાથા સુધીની છે. 1 થી લઈને 12 ગાથા. જો જેવી રીતના સમય સારજીમાં આપણે કહીએ ને કે 1 થી 12 ગાથામાં આખું સમય સારજી પૂરું થઈ જાય સંક્ષેપમાં, અને જે વિસ્તાર રૂચિવાળા છે એના માટે આખું જીનાગમ છે. અત્યંત સંક્ષેપમાં જોવું હોય તો 6-7 ગાથામાં જ આખું સમય સારજી પૂરું થઈ જાય. જરા વિશેષ મધ્યમ રૂચિવાળા હોય તો એના માટે 1 થી 12 ગાથા સુધીમાં પૂરું થઈ જાય, અને વિસ્તાર રૂચિવાળા હોય એના માટે તો આખું જે 415 ગાથાઓ છે એ આખું શાસ્ત્ર છે. એવી જ રીતે પ્રવચન સારજીમાં સંક્ષેપ રૂચિવાળા જે હોય તો એના માટે 1 થી 12 ગાથામાં આખું શાસ્ત્ર પૂરું થઈ જાય છે. આપણે આજે જોશું તો આપણને ખ્યાલ આવશે કે 12 ગાથામાં આખો સાર આવી ગયો, કે જે આચાર્ય ભગવાનને અહીંયા ચર્ચા કરવી છે એ બધું એટલામાં આવી ગયો. તો એ જો કોઈને વિશેષ જાણવાની ઈચ્છા હોય તો પછી પાછળ 3 અધિકારની વાત કરી. હવે એમાં જે આજે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અધિકાર છે એમાં 4 સબ અધિકાર છે. 4 સબ અધિકાર છે. કયા 4 અધિકાર છે? શુદ્ધોપયોગ અધિકાર, પછી જ્ઞાન અધિકાર, સુખ અધિકાર અને શુભ પરિણામ અધિકાર. આ 4 અધિકાર એ સબ અધિકાર તરીકે આમાં છે. જો થોડુંક બધાનું સ્વરૂપ આપણે જાણતા જઈએ, શુદ્ધ ઉપયોગ અધિકાર શું છે? જે હા, હેમંતભાઈ હમણાં હેમંતભાઈની ભાષામાં કહીએ તો માર્ગ અને માર્ગના ફળની ચર્ચા આ પહેલા અધિકારમાં કરેલી છે. તો શુદ્ધ ઉપયોગ અધિકાર શું છે? એ માર્ગ છે. માર્ગ છે એટલે વિધિ છે, કે કેવી રીતના જીવ પોતાનું આત્મકલ્યાણ કરીને જે જીનેન્દ્ર પદને અથવા દેવ પદને પ્રાપ્ત કરી શકે છે. તો એ કેની વાત છે? કે માર્ગની વાત છે. અને માર્ગ ફળ શું છે? કેવળ જ્ઞાન અને અતિન્દ્રિય સુખ એ 2 માર્ગના ફળ છે. કેવળ જ્ઞાન અને અતિન્દ્રિય સુખ. તો કેવળ જ્ઞાનની વાત શેમાં કરવામાં આવી છે? કે જ્ઞાન અધિકારમાં. જ્ઞાન અધિકારમાં. અને અતિન્દ્રિય સુખની વાત કેમાં કરવામાં આવી છે? સુખ અધિકારમાં. જો હમણાં આપણે આજે 64મી ગાથા ચાલી, આજની ગાથામાં ખૂબ ડિટેલમાં ચર્ચા આવી ને કે જે 5 ઇન્દ્રિયના વિષયોમાં હજી જીવ ઝંપલાવે છે, તો જો એને અતિન્દ્રિય સુખ ઓલરેડી પ્રાપ્ત થયું હોય તો શું કામ આ 5 ઇન્દ્રિયના ફળમાં એમાં લોલુપી થાય છે. અને ઘણા બધા ઉદાહરણ આપીને પણ કહ્યું કે જે દાહજ્વરનો પીડિત વ્યક્તિ હોય એ ઓલું પરાશ શું કામ માંગે, અથવા કોઈને આંખનો દોષ મટી ગયો હોય તો ઓલું વટી ચૂર્ણ એ શું કામ અંદર લગાવે. જેને રોગ થયો હોય, આપણને કઈ બર્નિંગ સેન્સેશન હોય તો આપણે ઉપર ક્રીમ લગાવીએ, પણ જેને બર્નિંગ સેન્સેશન જ ન હોય ક્રીમ શું કામ લગાવે. એવી જ રીતે જો આપણે વર્તમાનમાં આ 5 ઇન્દ્રિયના વિષયોમાં લીન થઈએ છીએ, આપણને ભૂખ લાગે છે તો આપણે જમીએ છીએ, બરાબર ને? તો જમવું એ કઈ સુખ નથી, એ તો એની ભૂખ જે દુઃખ હતી એને દૂર કરવાનો એક ઈલાજ છે, એક ઉપાય છે. એવી જ રીતે આપણને ગરમી લાગે છે તો આપણે એસી આદિ વ્યવસ્થા કરીને ઠંડી કરીએ છીએ. તો આ ઠંડીથી જીવને કઈ સુખ નથી, એ સ્પર્શેન્દ્રિયનું કઈ સુખ નથી, પહેલા જે ગરમીનું દુઃખ હતું એ દૂર કરવાનો આપણો ઉપાય છે. તો જીવ નિરંતર દુઃખી છે એ આનાથી સિદ્ધ થાય છે. કેમ કે જો 5 ઇન્દ્રિયના વિષયોમાં એ જોડાય છે તો દુઃખ ન હોય તો શું કામ જોડાય? ખ્યાલ આવે ને? જો આ પ્રવચન સારજી પરમાગમની વિશેષતા શું છે કે આમાં આચાર્ય ભગવાને આવા ઘણા લોજિક અને તર્કના માધ્યમથી અનેક સિદ્ધાંતો સિદ્ધ કર્યા છે. આગળ આપણને કેવળ જ્ઞાનની વાત આવશે, એમાં પણ કહેશે કે જો કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાય છે કેવી રીતના સિદ્ધ થાય, તો એના માટે 4-5 ગાથાઓ કીધી કે કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાય છે કેવી રીતના સિદ્ધ થાય. પહેલી ગાથા એમ કીધી કે જેવી રીતના આપણને ઇન્દ્રિયથી આ પદાર્થ જણાય છે, આપણને ઇન્દ્રિયથી આ પદાર્થો જણાય છે. હવે જો કેવળ જ્ઞાનથી પણ ખાલી આ પદાર્થ આમ જ જણાતા હોય તો એમાં દિવ્યતા શું આવી? પછી એક તર્ક હેમંતભાઈએ એમના સેકન્ડ લેક્ચરમાં કહ્યો, બહુ જ સરસ, કે જેવી રીતના વિશ્વના પદાર્થો, જેવી રીતના વિશ્વના બધા પદાર્થો એક સાથે છે ને, એક સાથે વિશ્વના બધા પદાર્થો મોજુદ છે, એટલે જો જ્ઞેય પદાર્થ એક સાથે મોજુદ છે તો જ્ઞાનમાં પણ એને એક સાથે જાણવાની શક્તિ હોવી જ જોઈએ. પછી એમને બીજો એક તર્ક કહ્યો કે જ્ઞાન જે છે એ જ્ઞાન વસ્તુનો સ્વભાવ છે, તો જે વસ્તુનો સ્વભાવ છે એમાં કોઈ લિમિટેશન, એમાં કોઈ હદ શું હોય? વસ્તુના સ્વભાવમાં બેહદતા જ હોય. પછી બીજું એમણે બહુ સરસ કહ્યું કે જે વસ્તુનો સ્વભાવ છે એનાથી ક્યારે એને થાક લાગતો નથી. આપણે પણ આને બધું પ્રેક્ટિકલી અનુભવ કરીને વિચાર કરી શકીએ છીએ. સમજો કે આપણે બહુ મહેનત કરી હોય, શારીરિક મહેનત, કે બહુ ચાલ્યા હોય અને સાંજના ઘરે આવીને થાકી ગયા હોય, થાકી જઈએ અને સમજો બેડ પર આડા બી પડીએ તો હવે શરીર કામ નથી કરતું, હવે એને ઊભા થવાનું મન નથી થતું. પણ જ્ઞાનને એવું ક્યારે નથી કે હવે બસ મારે જાણવું નથી, મારે એ મન નથી, એ તો નિરંતર જાણ્યા કરે છે. એના તો વિકલ્પ આપણે એમ જાણે ચકડોળે ચડ્યા હોય ને, એ નિરંતર આપણને. ઉલટા એ દિવસે આપણે શું વિચાર કરીએ કે ઊંઘમાં પણ બહુ ડિસ્ટર્બ સ્લીપ આવી, કેમ કે બહુ વિચાર ચાલતા હતા, આપણે ના કહીએ એવી રીતના. તો બોલો, જ્ઞાનને ઊંઘમાં પણ શાંતિ નથી, કેમ કે જે વસ્તુનો સ્વભાવ હોય એ બંધ કેવી રીતના થાય? ઘણા લોકો મેડિટેશનમાં બંધ કરવા માંગે ને કે ભાઈ શ્વાસ ઉપર ધ્યાન આપો, હવે કઈ નહીં વિચાર કરો, પહેલા કે પક્ષીના અવાજને સાંભળો, પછી એને બી નહીં સાંભળો, પછી શ્વાસ ઉપર ધ્યાન આપો, હવે શ્વાસને બી નહીં જાણો, બધું જ શૂન્ય કરી નાખો. એમ શૂન્ય થાય તો જીવ જડ થઈ જાય, એવું બને જ નહીં ક્યારે. અને હમણાં સન્ડેના પણ મેં ક્લાસમાં કહ્યું હતું કે જે આપણે આવા ભાવ કરીએ ને કે મને જ્ઞાનથી ન જણાય, કે આપણે ઘણીવાર ઓલું પણ કરીએ ને કે બહુ દુખતું હોય ને લાવ ને પેઇન કિલર આદિ લઈ લઈએ, એટલે જ્ઞાનમાં જણાય જ નહીં, દુઃખ જતું નથી, ખાલી જ્ઞાન આપણું હીન થઈ જાય છે કે એમાં જણાય નહીં. આવા ભાવ કરવાથી તીવ્ર જ્ઞાનવર્ણી કર્મ બંધાય છે અને ભવિષ્યમાં એવી સિચ્યુએશન બને છે કે જાઓ તમને જ્ઞાન મળશે જ નહીં, નથી જોતું તમારે તો નહીં મળે, ખ્યાલ આવે છે કે નહીં? એટલે જ્ઞાન તો જીવનો સ્વભાવ છે અને એ સ્વભાવથી જ એને સુખ છે. કેમ કે જાણવાથી જીવને દુઃખ છે જ નહીં, એ જે વસ્તુ જાણી એમાં સ્વપરનો ભેદ કરીને અથવા સારા ખરાબનો ભેદ કરીને જીવ રાગદ્વેષ કરે છે તો એને કારણે દુઃખી છે, ખ્યાલ આવ્યો કે નહીં? તો જો આપણે આ ચાર અધિકાર છે એની આપણે ચર્ચા કરશું. સૌથી પહેલું આપણે ભૂમિકા છે, એના પછી શુદ્ધોપયોગ અધિકાર, પછી જ્ઞાન અધિકાર, સુખ અધિકાર અને એના પછી શુભ પરિણામ અધિકાર. હવે જો એક ગ્રાફ ડિસ્ટ્રીબ્યુશન જોઈ લઈએ, આજે આપણે એ ભૂમિકાની ચર્ચા કરશું, આવતીકાલે શુદ્ધોપયોગ અધિકારની. જ્ઞાન અધિકાર લાંબો છે એટલે કદાચ એમાં બે દિવસ જશે, ચાર થયા, પછી એક દિવસ સુખ અધિકાર, બે દિવસ શુભ પરિણામ અધિકાર અને છેલ્લો એક દિવસ લગભગ સમરી જેવું અથવા થોડો બફર ટાઈમ ઇનકેસ થોડો આગળ પાછળ થાય તો. આવું લગભગ એક રફ ડિસ્ટ્રીબ્યુશન આપણે વિચાર કરશું. જો તમે પણ ઘરેથી આ ગાથા પાઠ કે એવું કંઈ કરીને આવો તો શું આપણને થોડુંક એક સાથે બેકગ્રાઉન્ડ રહેશે. આ 8 દિવસોમાં આપણે મુખ્યતઃ કુંકુંદાચાર્યની ગાથાઓની રાખશું. આપણે કદાચ ટીકાઓમાંથી જરાય વાંચી નહીં શકીએ, કદાચ એટલો ટાઈમ ન મળે, પણ જે ગાથાનો સાર શું છે એ આપણે સમજવાની કોશિશ આમાં કરશું અને ક્યાંક ક્યાંક મુખ્ય 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 સિદ્ધાંતો હોય એ ટીકામાંથી આપણે લેશું. ચાલો તો આપણે આવી જઈએ. સૌથી પહેલા આપણી જે ભૂમિકા છે એ ભૂમિકામાં ફરીથી જે કુમકુંડાચાર્ય ભગવાને એ ભૂમિકામાં 1-12 સુધીની ગાથા અહીંયા લખી. એમાં પણ જે પહેલી 1-5 ગાથા તો શેની છે કે મંગલાચરણની છે. અન્ય શાસ્ત્રોમાં મંગલાચરણ લગભગ એક જ ગાથામાં લખેલું હોય છે, અહીંયા કુમકુંડાચાર્ય ભગવાનને 5 ગાથાઓ લખવાનો ભાવ થયો. કેમ થયો? હા, ત્યાં જઈને આવ્યા ને એટલે આપણને એવા આપણે એવું અનુમાન લગાવી શકીએ કે કદાચ ત્યાં સમોશરણમાં જઈને આવ્યા તો ત્યાં એમને ખૂબ અહોભાવ આવ્યો તો એમણે 5 ગાથા મંગલાચરણની લખી. હવે જો 5 ગાથામાં એમણે કોને કોને નમસ્કાર કર્યા, મારો તમને પ્રશ્ન હશે, પહેલે પ્રશ્ન કહી દઉં પછી આપણે વાંચશું એટલે તમે એનો વિચાર કરો. આમાં સિમંદર ભગવાનને ક્યાં નમસ્કાર કર્યા છે એ મારો તમને પ્રશ્ન છે. આન્સર હમણાં નહીં આપતા, એમાં વાંચીને આપણે પછી આન્સરની ચર્ચા કરશું. જો સૌથી પહેલા છે કે સુર અસુર નરપતિ વંદ્યને પ્રવિનષ્ટ ઘાતી કર્મને, કે જેણે ઘાતી કર્મનો નાશ કર્યો છે, અને જે સુર અસુર અને નરપતિ એટલે કે દરેક જીવો માટે વંદ્ય છે એવા જીવને હું પ્રણામ કરું છું. અને એવા કોણ છે? કે ધર્મ કરતા તીર્થ શ્રી મહાવીરને, કે એવા શ્રી મહાવીર ભગવાન જે શાસન નાયક છે, જેમની પરંપરામાં હું ભૂમિ થયો છું, તો હું એમને સર્વપ્રથમ નમસ્કાર કરું છું. એના પછી મહાવીર ભગવાનને પહેલા નમસ્કાર કર્યા, અન્ય જગ્યાએ પણ નમસ્કાર કર્યા છે, જેવી રીતના નિયમસારમાં પણ મહાવીર ભગવાનને નમસ્કાર કર્યા અને પછી ગ્રંથની રચનાની શરૂઆત કરી દીધી. અહીંયા એમને થયું કે ભાઈ મહાવીર ભગવાનને નમસ્કાર કર્યા, હવે બાકીના તીર્થંકર રહી ગયા અથવા બાકીના પૂજ્ય પદો રહી ગયા, એટલે એમણે બીજી ગાથામાં શું કીધું? બીજી ગાથા ફરી રચના કરી, વળી શેષ તીર્થંકર અને સૌ સિદ્ધ શુદ્ધાસ્તિત્વને. શેષ તીર્થંકર કહીને બાકીના 23 તીર્થંકર થઈ ગયા. સિદ્ધ શુદ્ધાસ્તિત્વને એટલે સિદ્ધ ભગવાન અનંતાનંત સિદ્ધ થઈ ગયા. મુનિ જ્ઞાન દ્રગ ચારિત્ર તપ વીર્યાચરણ સંયુક્તને, કે જે મુનિરાજ છે, જે આ પાંચ પ્રકારની લબ્ધિઓથી યુક્ત છે, તો એમને હું નમસ્કાર કરું છું. બોલો, કુંકુંદાચાર્ય ભગવાન પોતે મુનિરાજ છે અને અન્ય મુનિઓને જ નમસ્કાર કરે છે. આપણે અષ્ટપાહુડમાં જેને સ્વાધ્યાય કર્યો હોય ખબર હશે કે એમાં એક પ્રશ્ન ઉપાડ્યો કુંકુંદાચાર્ય ભગવાને જ ઉપાડ્યો એ પ્રશ્ન, કે સમજો હું બી મુનિ છું અને સમજો સામે બી કોઈ મને મુનિરાજ દેખાય અને હું એમને જાણતો નથી, તો મને એમના રત્નત્રયની વિશુદ્ધિ ખબર નથી, તો મારે એમને નમસ્કાર કરવા કે એમણે મને કરવા, કે કેવી રીતના વિનય કરવો? ત્યાં તો વ્યવહારનો આખો ગ્રંથ છે ને. એટલે સમજો એક શ્રાવક હોય અને એક મુનિરાજ હોય તો શ્રાવક મુનિરાજને નમસ્કાર કરે, એ તો લોજિકલ છે. તો બે મુનિરાજ હોય તો કોણ કોને નમસ્કાર કરે? તો બોલો, એમણે આન્સર શું આપ્યો? કે સર્વપ્રથમ તો જો પહેલી જ વાર જુએ અને કઈ બેકગ્રાઉન્ડ ન હોય તો બે એકબીજાને એવો જ નમસ્કાર કરે કે જેવા કોઈ પોતાના ગુરુને નમસ્કાર કરે એવી રીતના. અને પછી બે પણ, હવે સમજો આમાં પણ થોડો ભેદ ભરેલો છે, કેમ કે મુનિરાજને જોઈને જ એમના 28 મૂળગુણનો થોડો તો ખ્યાલ આવી જ જાય. સમજો ચશ્મા આદિ પહેર્યા હોય, મુખ મુદ્રા એકદમ આમ ખિલખિલાતી હસતા હોય, આ બધો દોષ છે મુનિરાજના, કે મુનિરાજને આવા તીવ્ર કશાય ભાવ હોય જ નહીં. અથવા એમણે સમજો નગ્ન દિગંબર અવસ્થા ન હોય તો 28 મૂળગુણનું જ પાલન નથી ને, તો આ ભાવલિંગી મુનિરાજ એમને નમસ્કાર ન કરે. પણ સમજો 28 મૂળગુણ શુદ્ધ છે તો સૌથી પહેલા તો બે એકબીજાને નમસ્કાર કરે, પછી બે પાંચ મિનિટમાં જ ખબર પડી જાય કે કોનું રત્નત્રય વધારે ઊંચું છે, એટલે એના પછી જે સમજો શિષ્ય છે એ ગુરુને નમસ્કાર કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? મારે તો અહીંયા બીજો પોઈન્ટ કેવો છે કે અહીંયા કુંકુંદાચાર્ય ભગવાનનું રત્નત્રય ઊંચું છે કે નીચું છે? હા, એ તો સર્વોત્કૃષ્ટ છે ને, એ તો કુંકુંદાચાર્ય ભગવાન તો કળિકાળ સર્વજ્ઞ સર્વોત્કૃષ્ટ છે અને બીજા મુનિરાજને નમસ્કાર કરે છે, તો પોતાના સિદ્ધાંતને વાયોલેટ નથી કરતા કે ના નથી કરતા? કેમ કે એ જે મુનિરાજ આ પાંચ કીધું ને, જ્ઞાન દર્શન ચારિત્ર તપ વીર્યાચરણ સંયુક્તને, જેમને આ પાંચ પ્રકારના ઉત્કૃષ્ટ એમને લબ્ધિઓ છે, પાંચ આચાર જે આવે ને આચાર્ય ભગવાનના પંચાચાર, તો આ પાંચ પ્રકારના આચાર જેમને ઉત્કૃષ્ટતાથી પ્રગટ છે એમને હું નમસ્કાર કરું છું. જ્યારે મુનિરાજ નમસ્કાર કરે છે ને, તો એ મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાનવર્તી જે શુભ ભાવમાં હોય એવા મુનિરાજનો વિચાર જ નથી કરતા. મુનિ દશા તો કોને કહેવાય? કે જે શુદ્ધ ઉપયોગમાં લીન હોય, સાતમા ગુણસ્થાનમાં પોતાના સ્વભાવમાં લીન હોય એવી દશાને મુનિદશા કહેવામાં આવે છે. તો મુનિરાજ તો એવો વિચાર કરીને એમને નમસ્કાર કરે છે. પછી ચાલો આગળ જઈએ. એટલે કયા થઈ ગયા? 24 તીર્થંકર થઈ ગયા, 5 પરમેષ્ઠી થઈ ગયા, બરાબર. આગળ હવે તે સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને સાથે બી નમસ્કાર કરી લીધા અને જુદા જુદા બી કરી લીધા. હવે કોણ બચ્યું? કે હવે જો વંદુ વળી હું મનુષ્ય ક્ષેત્રે વર્તતા અરિહંત, કે હવે હજી જે મનુષ્ય ક્ષેત્રમાં એટલે વિદેહ ક્ષેત્રમાં જે અરિહંત ભગવાન વર્તી રહ્યા છે તો એમને પણ હું નમસ્કાર કરું છું. કે આ સિમંદર આદિ 20 વિયરમાન જીનેન્દ્ર ભગવાન જે છે એમને હું નમસ્કાર કરું છું. ચલો, તો મારો તમને હજી એક ટ્વિસ્ટ પ્રશ્ન છે કે મહાવીર ભગવાનનું તો નામ લઈને નમસ્કાર કર્યા, સાક્ષાત મહાવીર ભગવાન શાસન નાયક છે એમને તો નામ લઈને નમસ્કાર કર્યા, સિમંદર ભગવાનનું નામ લઈને કેમ નમસ્કાર ન કર્યા? જનરલાઇઝ કરી નાખ્યું કે મનુષ્ય ક્ષેત્રમાં જેટલા તીર્થંકર છે એમનો નમસ્કાર કરું છું. જો એના ઘણા પોઈન્ટ છે, તમે એનો ખૂબ વિચાર કરજો. ઘણી વાર શું થાય કે એ સિમંદર ભગવાનનું નામ લેવાથી એમ થાય કે ભાઈ આ વાત તો કંઈક નવી આવી, આ કંઈ મહાવીર ભગવાનના ઉપદેશની વાત નથી. ખ્યાલ આવ્યો ને? હા, તો એ નવી વાત આવી એમ કરીને ઘણા પાછા જે આપણે તમે જુઓ એ સમયનો ઇતિહાસ, તો કુનકુંડ આચાર્યના સમય સુધી ઓલરેડી દિગંબર શ્વેતાંબર ભાગલા તો પડી જ ગયા હતા. તમે અષ્ટપાહુડ જુઓ, અષ્ટપાહુડમાં દ્રવ્યલિંગી મુનિરાજ અને એ બધાની ખૂબ વાત કરી છે, શ્વેતાંબરની પણ વાત કરી છે, એટલે ઓલરેડી બધા ભાગલા પડી ગયા. તો અત્યારના એ સમયમાં મેઇન ઓથોરિટી કોણ કહેવાય? કે મહાવીર ભગવાન મેઇન ઓથોરિટી કહેવાય, કેમ કે શાસન નાયક છે. ખ્યાલ આવ્યો ને? અને બીજા અન્ય મુનિ, અન્ય જે સંઘવાળા હોય કે અન્ય કોઈ હોય, એમણે કુનકુંડ આચાર્યને જતા જોયા હોય કે ન બી જોયા હોય, હવે માને કે ન બી માને કે એ સાક્ષાત ગયા હતા. ખ્યાલ આવ્યો કે નહીં? અને ખરેખર તો એ ત્યાં ગયા હતા એ આપણને ક્યાંય સ્ક્રિપ્ટેડ, એમના દ્વારા ક્યાંય સ્ક્રિપ્ટેડ નથી. એમણે ક્યાંય શાસ્ત્રમાં કહ્યું કે હું વિદેહ ક્ષેત્રમાં જઈને આવ્યો છું એટલે તમે મારી વાત માનો? એવું પોતે કહે ને તો જાણે અંદરથી આમ ઈગો જેવું લાગે. બાકી મુનિ તો એકદમ નિર્માણ હોય, એટલે જે મૂળ ધારા જે મહાવીર ભગવાનના શાસનની ચાલી આવી છે એને જ એમણે વધારે પુષ્ટક કરી. આ તો પાછળથી જે બ્રહ્મચારી રાયમલજી છે ને એમણે હલા ચર્ચા શતક આદિ બધા શાસ્ત્રોમાં અને શિલાલેખોમાં લખેલું છે કે આવી રીતના કુનકુંડ આચાર્ય ગયા હતા. ખ્યાલ આવે ને? દર્શન સારમાં બી છે. તો જો આ બીજા જે 20 તીર્થંકર ભગવાન થયા, હવે કોણ બચ્યા? કે જો અરિહંતને શ્રી સિદ્ધને નમસ્કરણ કરી એ રીતે ગણધર અને અધ્યાપકોને સર્વસાધુ સમૂહને તસુ શુદ્ધ દર્શન જ્ઞાન મુખ્ય પવિત્ર આશ્રમ પામીને. જો હવે મૂળ સાર આવે છે કે આ બધાને જે પૂજ્ય પદો છે એમને નમસ્કાર કરીને હવે આ ગ્રંથની રચના હું શેના માટે કરું છું? કે આ શુદ્ધ દર્શન જ્ઞાન એ પવિત્ર આશ્રમને હું પામું જેનાથી મને સામ્યની પ્રાપ્તિ થાય અને હું શિવની પ્રાપ્તિ કરું. શિવ એટલે કે સુખની હું પ્રાપ્તિ કરું. મને જે સાચું સુખ જોઈએ છે એ સાચું સુખ મને પ્રાપ્ત થાય. કેવી રીતના પ્રાપ્ત થાય? કે સામ્ય ભાવથી પ્રાપ્ત થાય. અને એ સામ્ય ભાવની પ્રાપ્તિ કેવી રીતના થશે? કે આ બધા પૂજ્ય પદોની વ્યવહાર નિષ્ઠામાં રહીને, પણ ખરી રીતે તો મારા જ શુદ્ધ દર્શન જ્ઞાન એની નિષ્ઠામાં રહીને હું મારા સામ્ય ભાવની પ્રાપ્તિ કરું. જો એક નિયમસારની એક શૈલી છે, તમે જે પણ જગ્યાએ જોશો નિયમસારમાં તો ત્યાં અલગ અલગ જગ્યાએ, ઘણી જગ્યાએ ખાલી જ્ઞાન શબ્દ વાપર્યો હશે, પણ પછી એના પછી ઘણી જગ્યાએ વાપરશે સહજ જ્ઞાન અથવા શુદ્ધ જ્ઞાન, સહજ દર્શન, શુદ્ધ દર્શન. આ તો સહજ દર્શન કે સહજ જ્ઞાનનો શું મતલબ? આ શુદ્ધ દર્શન શુદ્ધ જ્ઞાનનો શું મતલબ? જો નિયમસારની શૈલી કેવી છે કે આવા અનેક વિશેષણો વાપરશે પણ આ બધા જ વિશેષણોનો મતલબ છે ત્રિકાળી શુદ્ધ આત્મા. ત્યાં એનો મતલબ છે ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા. તો ત્યાં સહજ દર્શન, સહજ જ્ઞાન આદિ કહીને એમને બતાવવું છે કે શુદ્ધાત્માનો આશ્રય લઈને. એટલે અહીંયા આ એ જ શૈલીમાં તસુ શુદ્ધ દર્શન જ્ઞાન મુખ્ય પવિત્ર આશ્રમ પામીને, કે મારા જ શુદ્ધાત્માની હું પ્રાપ્તિ કરીને સામ્ય ભાવની પ્રાપ્તિ કરું. બરાબર, ચાલો આગળ આવો. હવે જો છઠ્ઠી ગાથાથી શાસ્ત્ર શરૂ થાય છે, તો છઠ્ઠી ગાથામાં શું કહ્યું? સુર અસુર મનુજેન્દ્રો તણા વિભવો સહિત નિર્વાણની પ્રાપ્તિ કરે ચારિત્રથી જીવ જ્ઞાન દર્શન મુખ્ય થી કે જે જીવ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સહિત સમ્યક ચારિત્રની પ્રાપ્તિ કરે છે તે જીવ એમ કહે ને કે એઝ અ બાય પ્રોડક્ટ સુર અસુર અને મનુજેન્દ્રો એટલે ચક્રવર્તી આદિ પદ પામીને અને નિર્વાણની પ્રાપ્તિ કરે છે કે એ જે જીવે શુદ્ધ દર્શન જ્ઞાન અને ચારિત્રને પ્રગટ કર્યું છે એટલે રત્નત્રયને પ્રગટ કરીને એની આરાધના કરે છે તો બાય પ્રોડક્ટ તરીકે આવા મહાન પુણ્યના પદો તો પ્રાપ્ત કરે જ છે પણ ખરી રીતે એ નિર્વાણની પ્રાપ્તિ કરે છે. હવે એ નિર્વાણની પ્રાપ્તિ શું કામ કરવી છે અથવા કેવી રીતના થાય તો જો સાતમી ગાથા કે ચારિત્ર છે તે ધર્મ છે જે ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન ને જે પરિણામ છે. જેવી રીતના સમયસારજીમાં છઠ્ઠી સાતમી ગાથાને એનો પ્રાણ કહી શકાય અથવા અગિયારમી ગાથાને સમયસારનો પ્રાણ કહી શકાય એવી રીતના પ્રવચનસારમાં સાતમી ગાથા છે એનો પ્રાણ છે કે આખા જિનાગમમાં આખા પ્રવચનસારમાં એક કુમકુંડાચાર્યને વાત શેની કરવી છે કે સામ્ય ભાવની વાત કરવી છે અને સામ્ય ભાવ શું છે એ સામ્ય ભાવ જ ધર્મ છે એ સામ્ય ભાવ જ ચારિત્ર છે. ખ્યાલ આવ્યો ને? જો આપણે આપણા જીવનમાં વિચાર કરીએ તો જીવ નિરંતર રાગ દ્વેષથી દુઃખી થઈ રહ્યો છે. દુઃખ શેનું છે કે રાગ દ્વેષ ભાવનું જ છે ને ખરેખર તો. હવે જો એને સંતા ભાવ પ્રગટ થઈ જાય અને એને સંતા ભાવમાં રાગ દ્વેષ ઉત્પન્ન જ ન થાય તો તો જીવને અહીંયા જ સુખ છે અહીંયા જ મોક્ષ છે. આપણે એમ કહીએ ને કે મોક્ષ ક્યાં છે તો ત્યાં સિદ્ધશિલા પર મોક્ષ છે કે ના સિદ્ધશિલા પર નથી તો ક્યાં છે કે ખરેખર તો અહીંયા મનુષ્ય ક્ષેત્રમાં જ મોક્ષ છે. કેમ કે જીવ પોતાના શુદ્ધ સ્વભાવને અહીંયા જ પ્રગટ કરે છે અને પછી ઉર્ધ્વગમન સ્વભાવથી ત્યાં સિદ્ધશિલા પર વિરાજમાન થાય છે. એટલે ખરી રીતે જીવનો વાસ્તવિક ધર્મ ક્યાં છે કોઈ ક્ષેત્રમાં નથી કે કોઈ કાળમાં નથી ખરી રીતે તો પોતાના શુદ્ધાત્મામાં જ લીન રહેવું એ એનો વાસ્તવિક ધર્મ છે. અને શુદ્ધાત્મામાં લીન રહેવું એને તો ચારિત્ર કહેવાય ને. ચારિત્ર કોને કહેવાય? જો માં ખ્યાલથી અહીંયા કે દાદર ક્યાં વાત થઈ હતી મને ખ્યાલ નથી, આપણે જેટલા જિનાગમ આપણી પાસે વર્તમાનમાં મોજૂદ છે એ લગભગ મેજોરિટી જિનાગમો વાત શેની કરે છે કે જીવે સમ્યક દર્શન પ્રગટ કરવું જોઈએ એવી વાત કરે છે. કેમ કે એ જિનાગમો કોના માટે રચાયેલા છે કે શ્રાવકની મુખ્યતાથી રચાયેલા, જે અપ્રતિબુદ્ધ જીવો છે એની મુખ્યતાથી રચાયેલા છે. એટલે વાત કરશે સમ્યક દર્શનની. ખ્યાલ આવે ને? પણ એ સમ્યક દર્શન તો ફક્ત શરૂઆત છે, એ તો ફક્ત વસ્તુનું સાચું સ્વરૂપ જાણવું માનવું એટલું માત્ર છે. સમ્યક દર્શન તો વાસ્તવિક ધર્મ નથી. વાસ્તવિક ધર્મ શું છે કે જે વસ્તુને જાણી માની કે આ હું છું બસ હવે એમાં લીન થઈ જવું, હવે એમાં લીન જ રહેવું. જે જિનેન્દ્ર ભગવાન નિરંતર શું કરે છે કે હવે સાદી અનંતકાળ સુધી બસ પોતાના આત્મામાં લીન છે. એ લીનતા સ્થિરતા એ જ તો ચારિત્ર છે, એ ચારિત્ર જ સામ્ય ભાવ છે અને એ જ વાસ્તવિક ધર્મ છે. ચારિત્ર ખલ્લુ ધમ્મો આવે છે ને આ જ ગાથામાં, જો ચારિત્રમ ખલ્લુ ધમ્મો ધમ્મો જોશો સમોત્તિ નિદ્દિઠ્ઠો મોહ ખોહ વિહીનો પરિણામો અપણો હું સમો. ચારિત્ર જ ખલ્લુ ધમ્મો છે અને તે ધર્મ સમો છે, સમતા ભાવ છે અને તે સમતા ભાવ તે મોહ અને ક્ષોભથી રહિત એવા જીવના પરિણામ છે. એટલે ખરેખર તે ધર્મ જીવના પરિણામ જ છે, બરાબર ને? જીવના પરિણામ જ ધર્મ છે. કેવા પરિણામ? કે મોહ અને ક્ષોભથી રહિત. તો જીવના પરિણામ જ ધર્મ છે અને જીવના પરિણામ જ અધર્મ છે. જીવના મોહ અને ક્ષોભ સહિતના પરિણામ તે અધર્મ છે અને જીવના મોહ અને ક્ષોભ રહિતના પરિણામ તે ધર્મ છે. જો હવે એ જ વસ્તુ આગળની ગાથામાં કહેશે, જો આઠમી ગાથા કાઢો. હા, અસ્થિતિ કહીએ તો જીવના સમતા ભાવ તે જ ધર્મ છે. ખ્યાલ આવે? સામ્ય સહિત એટલે સમતા ભાવ તે જ ધર્મ છે. જો આઠમી ગાથા આપણે કહ્યું ને જીવના પરિણામ જ ધર્મ અધર્મ છે, તો જો જે ભાવમાં પ્રણમે દરવ તે કાળ તન્મય તે કહ્યું. જીવ દ્રવ્ય જે ભાવમાં પ્રણમે છે તો તે સમયે તે ભાવ રૂપ જ છે. જીવ દ્રવ્ય તેથી ધર્મમાં પ્રણમેલ ધર્મ જ જાણવો. જો એક આ પાછી પ્રવચન સારની શૈલી છે કે પ્રવચન સારમાં દ્રવ્યની વાત દ્રવ્ય ગુણ પર્યાયાત્મક આખી પ્રમાણ શૈલીથી કરવામાં આવી છે. સમય સારજી નિયમ સારજીની શૈલી શું છે કે જે એમાં શુદ્ધ દ્રવ્ય જે ત્રિકાળી મહાપદાર્થ જે છે જે દ્રષ્ટિનો વિષય છે એને બતાવવો છે. તો ત્યાં પર્યાયનો જે અંશ છે એ જીવમાં છે જ નહીં એમ કરીને કાઢી નાખવામાં આવે છે. ખ્યાલ આવે ને? ખરેખર તો જીવમાં જ છે, જીવની સત્તામાં જ છે, પણ એક સમયની પર્યાય છે. પણ એ જીવનું વાસ્તવિક સ્વરૂપ નથી, એ દ્રષ્ટિનો વિષય નથી, માટે એને બહાર કરીને બસ આટલો જીવ છે એમ બતાવવામાં આવે છે. એ સમય સારજીની નિયમ સારજીની શૈલી છે. પ્રવચન સારની શૈલી જો અહીંયા શું વાત કરે છે કે જે ભાવમાં દ્રવ્ય પરિણમે છે. તો દ્રવ્ય શું અને ભાવ શું? ખ્યાલ આવે કે નહીં? જો જે ભાવમાં પ્રણમે દરવ, તો આમાં ભાવ શું અને દ્રવ્ય શું? જો ભાવ એટલે અહીંયા જીવની પર્યાયો, ભાવ એટલે જીવની પર્યાયો, અને દરવ એટલે કે દ્રવ્ય. જે દ્રવ્ય, જો ગુરુદેવશ્રી ઘણીવાર એમના પ્રવચનોમાં કહે કે આ દ્રવ્ય કેવું છે કે જાણે પોતાના પર્યાયોના પ્રવાહમાં વહી રહ્યું છે. ખ્યાલ આવે છે ને? જેવી રીતના સિમ્પલ ભાષામાં જો સમજીએ તો આપણે સાકર, આપણી પાસે દ્રવ્ય છે, એ સાકર અત્યારના ક્રિસ્ટલ્સના ફોર્મમાં છે. હવે સમજો તમે એને ગ્રાઇન્ડ કરી નાખ્યું તો પાવડરના ફોર્મમાં થઈ ગયું. તો પદાર્થ તો એનો એ જ છે, એની પર્યાય શું થઈ કે બદલાઈ ગઈ. તો પહેલા જે પદાર્થ ક્રિસ્ટલ્સના ફોર્મમાં હતો એ જ પદાર્થ હવે પાવડરના ફોર્મમાં છે. અથવા સોનાની બંગડી હોય તો જે સોનું બંગડીના આકારે હતું એ જ સોનું પીગળીને મોલ્ટન થઈ ગયું ને એ જ હવે પીગળીને હારના ફોર્મમાં થઈ ગયું. તો બહારની પર્યાયો બદલાય છે, દ્રવ્ય તો એનું એ જ રહીને એ પદાર્થમાં પરિણમે છે. જીવ પોતે જીવ તરીકે રહે છે અને સાથે વર્તમાનમાં જીવ જ મનુષ્ય છે. મનુષ્ય કોઈ જુદું છે અને જીવ ત્રિકાળી પદાર્થ જુદો છે એવું નથી. જો દ્રવ્યમાં કોઈ પર્યાયો જુદી છે અને ગુણો જુદા છે એવું નથી, એક જ વસ્તુ છે. એ એક જ વસ્તુની જ વર્તમાન અવસ્થાને પર્યાય કહેવાય છે અને એ એક જ વસ્તુની જ વિશેષતાઓને ગુણ કહેવાય છે. પણ આ તો આપણી સમજણ માટે એના ત્રણ ભેદ પાડીને સમજાવે છે, દ્રવ્ય, ગુણ અને પર્યાય. બાકી ખરેખર ત્રણ અંશ છે જ નહીં, એક જ પદાર્થ છે, એક અખંડ અભેદ પદાર્થ છે. ખ્યાલ આવે ને? એ પદાર્થને જ ભેદ અપેક્ષાથી વાત કરીને ત્યાં પર્યાયને જુદી કરી અને દ્રવ્યને જુદા કર્યા. બાકી એક જ પદાર્થને વિચાર કરીએ તો વર્તમાનમાં હું જીવ જ મનુષ્ય છું. ખ્યાલ આવે છે કે નહીં? અને આના પછીના ભવમાં આ જીવ જ તિર્યંચ દેવ આદિ થશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જીવ જ પરિણમે છે, જીવ જીવ રૂપે રહીને અલગ ફોર્મમાં પરિણમે છે. તો એ જ જીવ જ્યારે સામ્ય ભાવમાં હોય, સમતા ભાવમાં હોય, તો એ જીવ જ ધર્મ છે. ખ્યાલ આવે ને? જીવ ધર્મ કરે છે એમ પાછો ભેદ બી નથી, જીવ જ ધર્મ છે. કેમ કે જીવ ધર્મ કરે છે એમ કહેતા જીવ જુદો પડી જાય, એની પર્યાયનો ધર્મ કઈ જુદો પડી જાય, ત્યાં ભેદ છે જ નહીં, ત્યાં તો એક અખંડ ભેદ આખી વસ્તુ છે. માટે જીવ પોતે જ ધર્મ છે. અને જે જીવ રાગાદી ભાવમાં છે તો તે જીવ જ રાગ છે. જો આ નવમી ગાથામાં એ કહેશે, જો હવે એ વાંચીએ. શુભ કે અશુભમાં પ્રણમતા, શુભ કે અશુભ આત્મા બને, શુદ્ધે પ્રણમતા શુદ્ધ પરિણામ સ્વભાવી હોઈને. કે દરેક દ્રવ્ય અથવા તો જીવ દ્રવ્ય કેવો છે કે પરિણામ સ્વભાવી છે. પરિણામ સ્વભાવી છે તો જ્યારે એ શુભ ભાવમાં પરિણમે છે તો જીવ જ શુભ છે. આપણે એમ કહીએ ને કે મને ગુસ્સો આવ્યો, તો મને અને ગુસ્સો એ બે જુદા પાયડા આપણે. ખ્યાલ આવે છે કે નહીં? પણ એમ કહે કે હું ક્રોધી થયો, તો આમાં હું ને ક્રોધી બે જુદા નથી, એ અભેદ રૂપે હું જ ગુસ્સા વાળો થયો. ખ્યાલ આવે છે કે નહીં? હા. જેવી રીતના સોનામાં બહુ સિમ્પલી સમજાય, સમજો સોનું ગરમ કરીએ આપણે અને રેડ હોટ થઈ જાય, તો રેડ હોટ શું થાય છે? એ દ્રવ્ય સોનું કઈ જુદું છે અને એની અવસ્થા જ ખાલી રેડ હોટ થાય છે એવું નથી, આખો ને આખો પદાર્થ જ રેડ હોટ થઈ ગયો. ખ્યાલ આવ્યો કે નહીં? એવી રીતના જીવ જયારે કષાય અગ્નિમાં બળી રહ્યો છે તો જીવ આખો જ કષાય છે, અને જીવ જયારે સામ્ય ભાવમાં છે તો જીવ આખો જ સમતામાં છે અને એ જ ધર્મ છે. ખ્યાલ આવ્યો કે જો અપેક્ષા આખી જુદી છે. આપણે સમયસારજીને સાંભળવા માટે એટલા ટેવાયેલા હોઈએ કે જાણે મને તો કઈ થતું જ નથી, હું જુદો જ પદાર્થ છું અને જે થાય છે બધું પર્યાયમાં જ થાય છે, એ કહેવાની અપેક્ષા છે. કેમ કે ત્યાં શુદ્ધાત્માને જુદો બતાવવો હતો, પણ ખરી રીતે વાસ્તવિક રીતે શુદ્ધાત્મા કઈ એમ જુદો જ નથી. એ શુદ્ધાત્મા તો પર્યાય રૂપ પરિણમીને સંસારમાં રહે છે, પણ આપણી જોવાની એવી દ્રષ્ટિ, આપણી જોવાની એવી દ્રષ્ટિ કે જો આમાં કશાય ભાવમાં રહેલો પણ જીવમાં શુદ્ધ રહેવાની શક્તિ છે. જેવી રીતના પેલું બોઇલિંગ વોટર હોય ને, તો એ બોઇલિંગ વોટરની અંદર પણ શીતળતાનો ગુણ રહેલો છે એવી આપણી જોવાની દ્રષ્ટિ છે, તો આપણે એને સાઈડ પર મૂકી દઈએ તો એ ઠંડુ થઈ જાય છે. તો એ જોવાની દ્રષ્ટિ કેળવવી ને એનો ભરોસો કરવો એ સમ્યક દર્શન છે. હા બરાબર છે ને? તો એવી જ રીતે આ જે આત્મા છે વર્તમાનમાં મનુષ્ય અવસ્થામાં છે, રાગ દ્વેષ ભાવમાં જ જોવામાં આવે છે. એ વર્તમાનમાં તમને સમતા ભાવમાં જોવામાં જ નહીં આવે. આપણને એવું થાય કે ભાઈ પહેલા સમતા ભાવ થાય તો એ મને શુદ્ધાત્મા શુદ્ધાત્મા જેવો અનુભવ થાય તો હું એનો નિર્ણય કરું કે મને આવે હું છું, તો એમ તો સમ્યક દર્શન ક્યારેય નહીં થાય. વર્તમાનમાં જે રાગ દ્વેષમાં રહેલા આત્મામાં જ એક સિદ્ધ સમાન શુદ્ધાત્મા અંદર છે એવો નિર્ણય કરીને જીવે સમ્યક દર્શન પ્રગટ કરવું પડશે. ખ્યાલ આવે છે ને? તો એવી અવસ્થાને જ સમતાભાવ સામ્ય ભાવ કહે છે. જ્યારે એ જ જીવ જો શુભાદિ ભાવમાં હોય તો એ જ અશુદ્ધ છે. જો આગળ આવો, દસમી ગાથા. પરિણામ વિન ન પદાર્થ ને ન પદાર્થ વિન પરિણામ છે, ગુણ દ્રવ્ય પર્યાય સ્થિત ને અસ્તિત્વ સિદ્ધ પદાર્થ છે. જે હમણાં આપણે વાત કરી ને કે દ્રવ્ય અને પર્યાય ક્યારે જુદા નહીં દેખાય, બધા સાથે જ હોય છે. કેમ કે દ્રવ્ય પર્યાય રૂપ થઈને પરિણમે છે, તો એને જ પરિણામ વિન પદાર્થ ક્યારે હોતો નથી, એટલે પર્યાય રહિત દ્રવ્ય ક્યારે હોતું નથી, અને દ્રવ્ય રહિત પર્યાય ક્યારે હોતી નથી. તો જોવામાં શું આવશે? એ પર્યાય સહિતનું દ્રવ્ય જ જોવામાં આવશે, અને એમાંથી આપણે પર્યાય રહિતનું દ્રવ્ય ઇમેજિન કરીને જુદું પાડવાનું છે. ખ્યાલ આવે છે કે નહીં? હા. દેખાય છે તો મનુષ્ય તિર્યંચ આદિ ગતિઓ વાળો જ જીવ, પણ એમાં જ આપણે એ સિદ્ધ સમાન શુદ્ધાત્મા જુદો તારવીને, જુદો તારવીને આમ જુદો પાડીને નહીં, આપણી દ્રષ્ટિમાં જુદો તારવીને એનો નિર્ણય કરવાનો છે. નહીં તો એવું થાય ને કે પહેલા હું સિદ્ધ પદને પામો પછી હું એનો નિર્ણય કરું કે જો હું આવો છું, તો એવું તો ક્યારે બનશે જ નહીં ને. એટલે વર્તમાન અવસ્થામાં જ એને જુદો, આપણા જ્ઞાનમાં જુદો પાડીને, ભેદ જ્ઞાનના માધ્યમથી જ્ઞાનમાં જ જુદો પાડીને આવો હું છું એવો નિર્ણય કરવો એને સામ્ય ભાવ કહેવાય છે. જો આગળ આવો, અગિયારમી ગાથા. હવે જો અગિયારમી ને બારમી ગાથામાં સમરાઇઝ કરે છે આચાર્ય ભગવાન કે જો ધર્મ પરિણત સ્વરૂપ જીવ શુદ્ધોપયોગી હોય તો તે નિર્વાણને પામે અને સ્વર્ગ સુખ તો એને આમ જ મળી જાય છે. ખ્યાલ આવ્યો ને? કે જે જીવ આવી રીતના પોતાના શુદ્ધાત્માને પામીને ધર્મ પરિણત થાય છે તો એ જ જીવ ધર્મ છે. અને જો બારમી ગાથા કાઢો, અશુભોદયે આત્મા કુનર તિર્યંચને નારકપણે નિત્ય સહસ્ત્ર દુઃખે પીડિત સંસારમાં અતિ અતિ ભમે, કે જો જીવ પોતાના શુદ્ધોપયોગમાં છે તો શુદ્ધોપયોગમાં જે ધર્મ રૂપ છે અને સુખને પામે છે, અને જો જીવ શુદ્ધ ઉપયોગમાં નથી શુભ અશુભ ઉપયોગમાં છે તો શુભ અશુભ ઉપયોગમાં ચાર ગતિરૂપ સંસારમાં નિયમથી પરિભ્રમણ કરીને આ અનંત દુઃખને તે પામે છે. એટલે એક રીતે જો આચાર્ય ભગવાને આખો ગ્રંથ પણ આમાં વાળી લીધો કે જીવ શુદ્ધોપયોગના માધ્યમથી પોતાના સ્વરૂપને પામીને સામ્ય ભાવને પ્રાપ્ત કરે છે, તે સામ્ય ભાવ જ ચારિત્ર છે અને તે સામ્ય ચારિત્ર જ ધર્મ છે અને એ જ સુખી થવાનો ઉપાય છે. શિવ સુખની પ્રાપ્તિ કરે, આગળ આવ્યું ને પાંચમી ગાથામાં, તો એ જ સુખી થવાનો ઉપાય છે. અને જે જીવ આવી રીતના પોતાના શુદ્ધ ઉપયોગને પ્રાપ્ત નથી કરતો તો એ રાગાદી ભાવમાં રહે છે અને ચાર ગતિરૂપ સંસારમાં અનંત દુઃખને ભોગવે છે. અને બીજી રીતે જો આચાર્ય ભગવાન અહીંયા શુદ્ધોપયોગ શબ્દ નાખીને આગળ શુદ્ધોપયોગ અધિકારની ભૂમિકા એમણે બાંધી દીધી, ખ્યાલ આવે છે કે નહીં? હવે આગળ 13મી ગાથાથી એ શુદ્ધોપયોગ અધિકારની ચર્ચા કરશે, તો એની વાત અને આની વાત થોડી કેમ, ઇટ ઇઝ અ ગ્રેજ્યુઅલ ટ્રાન્ઝેક્શન, ખ્યાલ આવે ને? જે રીતના મેં કહ્યું એમ કે આ અધિકાર તો અમૃતચંદ્રાચાર્યએ રચના કરી છે, બાયફર્કેશન એટલે કુનકુંડ આચાર્ય ભગવાન તો પોતાના ફ્લોમાં ગાથાઓ લખતા ગયા લખતા ગયા, તો આપણને 11, 12 થી 13મી ગાથામાં પણ એક થોડું કનેક્શન આપણને મળશે કે હવે શુદ્ધ ઉપયોગની આગળ ચર્ચા કરશે. આપણે કાલે એની વાત કરશું.
શુદ્ધ સ્વરૂપ આત્મ સ્વરૂપ સહજ.